વસ્તુ વિશેષતા આપણે જે ચાલે છે વિષય એની અંદર જ આજે વંચન કર્યું. એમાં ચાલો જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એ આત્મા કેવડો છે તો કહ્યું જ્ઞેય સ્વરૂપ છે. જ્ઞેયના પ્રમાણમાં આ જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞેય છે તો લોકાલોક એ જ્ઞેય છે. તો આત્મા જ્ઞાન અપેક્ષાએ લોકાલોક પ્રમાણ છે, સર્વવ્યાપક છે. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે અને પ્રદેશ અપેક્ષાએ વિદેશવ્યાપક છે. તો આ જ્ઞાનના આત્માના ગુણને અનુલક્ષીને આત્મતત્વની વિચારણા કરે એટલે જેથી સ્વરૂપ સંબંધી કોઈ ભ્રાંતિ ન થાય. નહીં તો એક વાર કહે છે કે આમ છે ને બીજી વાર આમ છે ને, પણ જે ગુણની અપેક્ષાએ જે વાત કરે છે એ લે તો એનું સ્પષ્ટીકરણ થાય. તો અહીંયા હવે એક કહે છે કે એ જ્ઞાન લોકાલોકના જ્ઞેયને જાણે છે તો પોતાને જાણે કે નહીં? એટલે જ્ઞાનનું આત્માનો જ્ઞાન છે એનો એક વિશેષ ગુણ કીધો. સ્વ પર પ્રકાશક, પરને પ્રકાશક તો છે જ. સર્વમાં લોકાલોકમાં વ્યાપ્ત કોઈ પણ જ્ઞેય હોય તો જગતનું કોઈ પણ જ્ઞેય આત્માના જ્ઞાનથી અજ્ઞાત નથી. આટલું સામર્થ્ય તો એનું છે જ કે પર તો જ્યાં હોય ત્યાં, લોકમાં હોય કે અલોકમાં હોય, લોકમાં હોય કે અલોકમાં હોય, એને આ જ્ઞાન જાણ્યા વિના રહી શકે? જાણી જ લે, એટલું એનું સામર્થ્ય છે. આને કહ્યું છે અનંત જ્ઞાન. અને જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે જ અપેક્ષિત છે. કેમ કે પેલો બોધ દર્શનનો છે અને બીજો બોધ જ્ઞાનનો છે. તો દર્શન અને જ્ઞાન એ તો એક પર્યાય સ્વરૂપ છે. સામાન્ય થયું, વિશેષ થયું. એ લોકાલોકને જાણે છે તો લોકાલોકને દેખે છે. જગતનો કોઈ પદાર્થ એનાથી અદ્રશ્ય પણ નથી અને અજ્ઞાત પણ. બેસાડી દો આ વિશ્વની અંદર. એને વિશ્વ કયો, જગત કયો, પૃથ્વી કયો, બ્રહ્માંડ કયો કે અનંત કોટી બ્રહ્માંડ કયો? કેમ કે આ જગત એટલું બધું વિસ્તૃત છે કે હજુ સુધી પદાર્થ વિજ્ઞાનીઓના જ્ઞાનમાં આ જગત હજુ આવ્યું જે પાર પામી શક્યું નથી. વર્તમાન એ જે કંઈ અત્યારે એની પાસે સાધનો છે એ આ વિશ્વનું શું પ્રમાણ છે. પરંતુ જ્ઞાનીઓએ એને એના જ્ઞાનથી આપણને જે કહ્યું છે 14 રાજલોક પ્રમાણ, એવડો તો લોક છે અને અલોક તો અનંત છે. એના કરતા નહીં, અનંત જ છે. પછી કરતા અનંતમાં કરતા ન આવે,
એનું માપ જ નથી.
લોકનું પ્રમાણ કહ્યું જ્ઞાનીઓએ, કારણ કે લોકનું પ્રમાણ શું કામ કીધું? કે ભાઈ લોકમાં તો 6 દ્રવ્ય છે, પૂદગલો છે, જીવ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે. તો એ આકાશનો પણ એક ભાગ છે જેમાં આ છે. આકાશ અલંગ છે, અલોક આકાશ પણ છે. આકાશનો એક ભાગ કે જેની અંદર આ છે. તો 4 દ્રવ્યો જ આકાશમાં સીમિત થયેલા છે અને ત્યાં આકાશ તો છે જ. અને જ્યાં આકાશ છે અને આ 4 દ્રવ્યો છે ત્યાં કાળ ઔપચારિક દ્રવ્ય છે. અલોકમાં કાળ દ્રવ્ય નથી, એટલા માટે કે કાળ દ્રવ્ય એ પોતે દ્રવ્ય અસ્તિકાય નથી. તો આ બરોબર જો સમજ બેસી જાય તો અલોક છે એમાં આકાશ તો છે જ. તો આ જ્ઞાનનું સામર્થ્ય, આત્માનું સામર્થ્ય, એક જ આત્માની વાત થાય છે, બધા આત્મા એ કોઈ પણ એક આત્મા છે એ લોકાલોકને દેખે અને લોકાલોકને જાણે. તો જેમ પરને દેખે ને પરને જાણે એમ સ્વને દેખે અને સ્વને. આ એની વિશેષતા કીધી કે જ્ઞાનની વિશેષતા જે જીવના લક્ષણમાં બનારસી દાસજીએ મૂક્યું, કૃપાળુ દેવે સમજાવ્યું 436માં, કે ભાઈ સૂર્ય ચંદ્ર પ્રકાશ મણિ તારા આ બધા લોકો તો પોતે પ્રકાશે છે, જગતને અજવાળે છે, પણ પોતે પોતાને જાણતા નથી, પોતે પોતાને જાણતા નથી. એને જાણનાર કોઈ છે માટે ખ્યાલ આવે છે કે સૂર્ય કેટલો પ્રકાશિત છે, ચંદ્ર કેટલો પ્રકાશિત છે, તારાઓ કેટલા પ્રકાશિત છે, આ મણિ રત્ન આ જે કંઈ છે, આવા પદાર્થો તેજસ્વી આરીસો દર્પણ આ બધા કેટલા પ્રકાશિત છે. કાલે એમને કહ્યું દર્પણનું ઉદાહરણ, પણ દર્પણ તો જળ છે, દર્પણને ક્યાં કંઈ ખબર છે, અને ખબર હોવાની સંભાવના નથી, કેમ કે એ તો જળ છે. આત્મા છે એ વિશેષ છે કે એ પોતે પદાર્થને તો પ્રકાશે છે પણ સ્વને પ્રકાશે છે. એ એનો કારણ કે આત્માનો અને જ્ઞાનનો ગુણ કેવો છે, અભેદ છે. માટે એ જ્ઞાન જ્યાં પરમાં છે ત્યાં પોતામાં છે જ, આત્મા અને જ્ઞાન જુદા નથી. તો પરને પ્રકાશે છે, તો સ્વ પરને પ્રકાશ કરવાનો જાણવાનો આવો જ્ઞાન અને આત્માનો સંબંધ છે એ અભેદ છે. એટલે ગુણ અને ગુણી એને ભિન્નતા કરી શકાય એમ નથી. આ હોવાને કારણે એનો ગુણ આ હોવાને કારણે એ સ્વ પર પ્રકાશક છે. અને આપણને પહેલા પદની અંદર શું જીવની વ્યાખ્યા આપી, છ પદની અંદર સ્વ પર પ્રકાશક છે, લોકના તમામ પદાર્થોને પ્રકાશે છે અને પોતાને પણ પ્રકાશે. તો સ્વ પર પ્રકાશક એવો ગુણ જેને વિશે છે એવો આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થ છે તેમ આત્મા છે, પણ ઘટપટ આદિ પદાર્થ પોતે પોતાને જાણતા આત્મા પોતાને જાણે છે, કેમ કે ચૈતન્ય પદાર્થ છે. અને એથી કરીને એનો જાણવાનો જે ગુણ છે, એનો જે સ્વભાવ છે, એ આત્મા સાથે અભેદ છે. આને સ્વભાવ કહેવાય, જે કદી જુદો પાડી શકાય નહીં. સ્વભાવ સંસ્કાર એ જુદા પડી શકે, સંસ્કાર ઉત્પન્ન થઈ શકે અને સંસ્કારને ટાળી શકાય. આપણી પાસે અજ્ઞાનના સંસ્કાર છે, જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન છે એ જીવનો સ્વભાવ છે, અને અજ્ઞાન છે એ જીવના સંસ્કાર છે, મિથ્યાત્વ છે એ જીવના સંસ્કાર છે. અનાદિથી જે દ્રઢ થઈ ગયા છે અને સંસ્કાર જ્ઞાન રૂપે ભાસે છે, આ ભ્રાંતિ છે. ક્રોધાધિક તરતમ્યતા સર્પાધિકની માય પૂર્વ જન્મ સંસ્કાર તે. આ જીવની બધી વૃત્તિઓ આ બધા એના દોષ, આ જે કંઈ છે એ સંસ્કાર છે, એનો સ્વભાવ નથી. રાગ દ્વેષ કામ ક્રોધ મોહ માયા લોભ તૃષ્ણા વાસના ઈચ્છા આકાંક્ષા અભિલાષા આ બધા જ જે કંઈ કહીએ એ એના સંસ્કાર છે. પ્રત્યેક જીવમાં સંસ્કાર જુદા જુદા છે, એનું સ્વરૂપ જુદું જુદું છે, એની ડિગ્રી જુદી જુદી છે. આ સંસ્કાર ટાળી શકાય છે અથવા સંસ્કારમાં ઉમેરો કરી શકાય છે. સ્વભાવમાં કંઈ ફેરફાર થતો નથી. જીવે સ્વભાવ જાગૃત કરવાનો છે, અને આ મિથ્યાત્વ સંસ્કારોનું સંચય સ્વરૂપ શબ્દ મૂક્યો મિથ્યાત્વ, અને જ્ઞાનનો શબ્દ મૂક્યો સમ્યકત્વ. જ્યાં સુધી એક પણ સંસ્કાર છે ત્યાં સુધી મિથ્યાત્વ જીવની અંદર વિદ્યમાન, અને એક પણ સંસ્કાર નથી આવો મોહનો, એક રાગનો કણિયો પણ નથી, તો એને સમ્યક કર્મ કરે એ જ્ઞાન કીધું. સ્વભાવ અભેદ સ્વરૂપે છે, એ આત્માથી જુદો પડી શકે નહીં, સંસ્કારને ટાળી શકાય છે. એમાં બધે ઘટે બધું થાય, પણ સંસ્કાર છે એ જ અજ્ઞાન છે, એ જ મિથ્યાત્વ છે. સંસ્કારને મિથ્યાત્વ કીધું છે, અને એ મિથ્યાત્વને કારણે અજ્ઞાન વધતું જાય છે. એટલે જૈન દર્શનની અંદર ઘણીવાર એટલું બધું જ્ઞાનીઓએ જુદી જુદી ભાષાથી આચાર્યોએ જુદા જુદા સમયે કીધું છે ને, એટલે આપણે ઘણીવાર મૂંઝાય છે. એને કહ્યું મિથ્યાત્વ ટાળો એટલે બધું ટળી જશે, કારણ કે મિથ્યાત્વ છે ત્યાં સુધી અજ્ઞાન વધતું જશે. સંસ્કાર જ ખોટો છે જીવનો, પરને પોતાનું માની લીધું છે. એટલે રાગ દ્વેષ કષાય આ બધી પરિણતિ છે, એ બધી સંસ્કાર છે. કેટલીક વાર આપણને એમ થાય કે જીવ જાણતો હોય તો સંસ્કારવત વસ્તુમાં લોભાય છે, લેપાય છે, તણાય છે. સંસ્કાર આ પૂર્વ કર્મનું જોર, આ વૃત્તિનું જોર, અને વ્રત જ્યારે કરવાના છે ત્યારે આ વૃત્તિરૂપી સંસ્કાર એને તોડવાના છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે લયું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત. વ્રત કર એટલા માટે કે અનાદિના જે સંસ્કાર પડ્યા છે, કોઈ પણ પ્રકારનું વ્રત, પછી આહાર સંબંધી હોય, વિહાર સંબંધી હોય, ભોગ સંબંધી હોય, પરિગ્રહ સંબંધી હોય, વ્રત લ્યો. વ્રત શું કામ? કે જન સંસ્કાર છે. કોકને લોભનો સંસ્કાર ઘણો છે, કોકને માનનો સંસ્કાર ઘણો છે, કોઈમાં ક્રોધનો સંસ્કાર છે, કોઈની અંદર આ રાગ કામ આ બધા સંસ્કારો, જુદી જુદી વૃત્તિ જુદા જુદા જીવની અંદર જુદા જુદા સ્વરૂપની અંદર છે, પણ એ બધાનો સરવાળો કયો? તો સંસ્કાર છે. એ જીવમાં ટાળી શકાય છે, સંસ્કારને ટાળી શકાય છે. ધર્મનું કામ એ સંસ્કારોને ટાળવાનું છે.
વ્યવહારમાં સંસ્કારને સ્વભાવમાં ઓળખાય.
બસ આપણે સજ્જનતાના સંસ્કારો એ કહીએ છીએ કે વ્યવહારમાં ભાઈ બધાને અનુકૂળ થવું, આમ કરવું, તેમ કરવું, બધા ઉપર પ્રેમ કરવો, આ બધા આપણે સંસ્કારની વાત કરીએ, વિનય કરવો, વિવેક કરવો, પણ એ બધા વ્યવહારિક બાબતમાં છે. એ વ્યવહારના સંસ્કાર છે તો વ્યવહાર ઉજળો છે. અને આ સંસ્કારો બીજી રીતે કહીએ તો કુસંસ્કાર છે પરમાર્થની દ્રષ્ટિએ. એટલે પરમાર્થ ઉજળો થતો, આત્માની ઉજ્જવળતાનો ત્યાં નાશ થાય છે. આ બધા પૂર્વના વૃત્તિરૂપ સંસ્કારોથી આત્માની ઉજ્જવળતાનો નાશ થાય છે. રાગ અને દ્વેષ શું કરે છે? આત્માની ઉજ્જવળતાનો નાશ કરે છે. તો અહીંયા એ બરોબર આપણે સમજી લઈએ કે એનો અભેદ સંબંધ છે, આ સ્વભાવ છે. અને સ્વભાવ જાગૃત કરી શકાય, ટાળી ન શકાય. સ્વભાવ ટળતો નથી. અને જ્ઞાન જીવનો સ્વભાવ હોવાને કારણે તમામ જીવો સિદ્ધ સમાન છે. કારણ કે સિદ્ધમાં પણ જ્ઞાન છે. કૃપાળુદેવે એ આત્મવિકાસ એટલો બધો કર્યો કે એક જગ્યાએ એને લખ્યું કે વિતરાગનું જે જ્ઞાન છે એનો અનુભવ જ્ઞાન, એવું અમારું અનુભવ જ્ઞાન છે. તો આ જ્ઞાન જો એ હોય તો આ અમારી સમાનતા છે અત્યારે. એટલે પૂર્ણ વિતરાગ જેવી અવસ્થા અમારી, માટે અમે વિતરાગના સાચા અનુયાયી
છીએ.
જ્યોમેટ્રિકલ પ્રોફાઇલ કે એમનું જે શ્રુત જ્ઞાન છે એની વિતરાગતાનું પરિણામ છે. અને અમારું અનુભવનું જ્ઞાન છે એ પણ બેને મળતું આવે છે, તો પછી એ વિતરાગ છે, અમે વિતરાગ છીએ, અમે એના અનુયાયી છીએ. સાચા છીએ, ખરેખરા છીએ, કારણ કે અમે એનો અંતર આશય અંતરાશય. અને એ અંતરાશય શબ્દ આવ્યો કે મોક્ષ કયો નિજ, બસ એમણે શુદ્ધ કર્યો છે. અને મારો આત્મા શુદ્ધ થયો નથી, સંસ્કારોથી મલિન છે. સંસ્કાર એટલે પરસંબંધી, સંસ્કાર એટલે સંસારના, સંસ્કાર એટલે આ બધા કષાય પરિણામ, વિષય પરિણામ, એ સંસ્કાર. તો અહીંયા આત્માનો અભેદ સંબંધ છે. હવે આને ટાળવા હોય તો શું કરવું? આ સંસ્કાર છે એ જ્ઞાનને આવરે છે. આપણે ઘણી વાર કહીએ કે આને ગમે એટલું સમજાવશો પણ એ જાત ઉપર ગયા વિના, એ જાત એટલે શું આપણે કહેવા માંગીએ છીએ કે એના જાતિગત સંસ્કાર છે. હાથીની અંબાડ ઉપર બેઠેલો બ્રાહ્મણ હશે તો પણ, મૂળો જો મફતમાં મળતો હશે તો. સ્વભાવ છે એવો એનો જાતિગત દ્રઢ થઈ ગયો છે. સર્પને જાતિગત સંસ્કાર છે, એમ દરેક વ્યક્તિની અંદર પણ આવા જાતિગત, અને કેટલાયને પૂર્વની કઈ કઈ જાતિઓ હોય એની અંદર કોઈ સંસ્કાર દ્રઢ થયો હોય તો જન્માંતરે એ સંસ્કાર જાગૃત થાય છે. ઘણાનું જોઈને એમ કે હા ક્યાંથી આવ્યો હશે આ આ જરૂર નરકમાંથી આવ્યો લાગે છે. આનું આગમન આ ક્યાંકથી ઇમ્પોર્ટ થયો છે કે શું કામ એનો? આ જે પશુગત સંસ્કાર, પ્રાણીગત સંસ્કાર, આ બધા સંસ્કાર. અને કોઈ એવો હોય તો કે આ તો કોઈ દૈવી પુરુષ છે, એટલે દેવલોકમાંથી આવેલો લાગે છે. તો અનેક પ્રકારના સંસ્કારો જન્મોજન્મના છે. આ કઈ સંસ્કાર કોઈ એક બે પર્યાયની વાત નથી. આત્મા સાથે પણ કોઈ સંસ્કાર ગાઢ રીતે સંકળાયેલો છે. કોઈ લેપ લાગે ને બરાબરનો તો જન્મો બદલાય પણ એ સંસ્કાર ન જાય. એ પાછું એમને લઈને આવે અને એને નેડા કરે. જ્યાં સુધી એ ટળે નહીં ત્યાં સુધી એ સંસ્કાર. એટલે આપણે કહીએ કે ગમે એટલું કહેશો પણ એની જાત ઉપર, એ જાત કહેતા આપણે શું કહીએ છીએ કે એનું એક એવું એની જન્મજાત એની ટેવ છે. એની જન્મજાત નબળાઈ કયો, જન્મજાત ખામી કયો કે એ આ માયગા વિના રહેશે નહીં. વસ્તુ પડી હશે તો ચોરી કર્યા વિના. તો અમુક જાતિનો આપણે કઈ એના ઉપર ભરોસો ન કરે. ઘર રેડું મૂકશો નહીં, હાથ ચોખા નહીં રહેલા. એ નજરે પડશે તો વસ્તુ ઉપાડી લીધા સિવાય રહેશે નહીં. એની ઈચ્છા હોય ન હોય નહીં પણ કયા વશ કામ કરે છે? સંસ્કાર વશ કામ કરે છે. એટલે ઘણી વાર કહે છે કે કોઈ જીવને દોષ દેતા પહેલા વિચાર કરજો તમે. તો જ્ઞાનીઓ કોઈ દિવસ જીવને એની વર્તમાન અવસ્થા ઉપર એની નિંદા કરતા નથી કે એને દોષ દેતા નથી. આ જીવનો સંસ્કાર છે, એ સંસ્કાર વશ એને કામ કર્યું છે. ઉંદર બિલાડીને વેર છે સંસ્કાર વશ. આવા પૂર્વજન્મના અને જીવોને આવા જગતની અંદર કેટલી કેટલી વિશુદ્ધિના આપણે કરીએ તો કોઈક એવી સ્થિતિ આવે, કોઈક એવો પ્રસંગ આવે જેમાં આપણે આપણી જાતનું ભાન.
અમુક વસ્તુ ફ્રી માં આવે,
સીધેલું દાન છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ધેટ ગેમ. વસ્તુ લેવાની ઈચ્છાથી અદત્તદાનમાં જો જેમ જીવની વૃત્તિ હોય પૂર્વની એવી, જેમ આપણે કીધું અમુક જાતિના એ લોકોને જીવને જો વસ્તુ રેઢી પડી હોય તો એ ધણિયા તે કરી લેતા વાર લાગે, એનો સંસ્કાર છે. એમ કોઈ સારા જીવને પણ ઘણી વાર આ સંસ્કાર, ચોરી ચપાતીના ઘણા સંસ્કાર. સંસ્કાર જ એને કઈ જરૂર છે? કઈ ના, ઉપાડી લીધી, લઈ લીધી. કઈ પણ વસ્તુ મળી જાય તો સીધું ખિસ્સામાં નાખીને હાલતો થઈ ગયો. બાપ
કેમેરો પકડી લીધો
પણ કેમેરાથી એની મુક્તિ થતી નથી. એને પોતાનો કેમેરો જે બી જાગે તે બી પોતાની વૃત્તિઓ એને ભાનમાં આવે કે મારી આટલી નબળી વૃત્તિઓ કેટલી કેટલી છે. આખા સંસારનો મને પ્રસંગ છે. કેટલીક વાર કહે છે ને લોકોની નીતિમત્તા એ પ્રસંગનો અભાવ છે. એ બધી વ્યવહારિક વાત છે. જેને સંકેત થાય છે તો આખી સંસ્કારની પ્રક્રિયા બદલાઈ ગઈ. હવે કયા સંસ્કારો પડવાની શરૂઆત થઈ? શુભના જન્મજાત વૈરાગ્ય. હજુ તો જીવનમાં બીજે જન્મ લીધો અને તોય એની ભાવના કઈ? વૈરાગ્યની, દાનની, દયાની. આપણે કહીએ કે એના જૈનના સંસ્કાર છે દયાના, એ પાઠ નથી ભણ્યો. એના મા બાપે એને કોન્વેન્ટમાં જ મોકલો છે, પાઠશાળામાં નથી મોકલો, જ્ઞાનશાળામાં એ ગયો. પણ એના સંસ્કાર જોર કરતા હશે તો જીવને મારશે. અને વાઘરાનો છોકરો હશે એ કદાચ બહુ સારું ભણાવ્યા હશે પાઠ, એના અહિંસાના ગાંધીના પાઠ સ્કૂલમાં ભણાવ્યા હશે, તો એ જીભ જોઈને સીધું ચપ્પલ કાઢીને.
છોકરો છે એ ભંગીની છોકરીની સાથે એને મેરેજ કર્યા, અને ઘરે આવ્યા પછી એને સાસુ એને પૂછ્યું કે બહુ ગોળામાં પાણી કેટલું છે, તો એને કીધું સિંગડા દૂધ છે. સંસ્કાર લઈને આવી સિંગડા દૂધ એની સાથે એને તો બધું કરતી હોય
મા બહેનો. એટલે આ સંસ્કાર આ સમજવા નથી, આ અજ્ઞાન છે તો એના એ સંસ્કાર દ્રઢ થાય, સમકીતી જીવને આ સંસ્કાર દ્રઢ થાય. એટલે પછી સંયમી જીવ ઉત્તરોત્તર જેમ આગળ વધતો જાય તો પછીના ઉત્કૃષ્ટમાં ને ઉત્કૃષ્ટમાં એનું દ્રવ્ય શુદ્ધ થતું જાય. એટલે સમ્યકત્વ છે એ મિથ્યાત્માના સંસ્કારોને ટાળે છે. અને પછી એ સંસ્કાર એવા કે આર્દ્રકુમારને અભયકુમારે પ્રતિમા મોકલી દીધી. હવે એ તો અનાર્ય દેશમાં હતા, પણ એને જેવી સુખડની બોક્સ ખોલી અને જિનેશ્વરની પ્રતિમા જોઈ તો એને સંસ્કાર જાગૃત થયો, સંસ્કાર જાગૃત વૈરાગ્ય. ઘણાને મુનિપણાના સંસ્કાર, સિંહને મુનિપણાના સંસ્કાર જાગ્યા હતા. માછલાઓને પણ પીરંજના માછલાઓને એવી આકારની માછલીઓ જોઈને કોઈને એવા ભાવ જાગે છે. આવું અનેક પ્રકારનું શાસ્ત્રમાં વિધાન આવે છે. આ સંસ્કાર અનંત છે એટલે અનંત પ્રકારના દ્રષ્ટાંતો જુદી જુદી રીતે શાસ્ત્રમાં આવે. આપણે સમજવાનું છે કે સંસ્કાર બે પ્રકારના, એક મિથ્યાત્વનો સંસ્કાર અને બીજો આત્મા સંબંધી. જેટલી વિચારણા થશે એટલા જીવ ઉપર કયા સંસ્કાર પડશે? હવે લોકનું જેટલું જ્ઞાન છે એ બધા જ્ઞાનના સંસ્કાર શું પડ્યા? મિથ્યાત્મા. આ સાચું છે, આ સાચું છે, આનાથી સુખ છે, આનાથી સુખ છે, આ ભોગવટાનું સાધન છે, આ બધા વાહનો પદાર્થો છે એ મળે તો જ જીવ સુખી થાય, આ એના સંસ્કાર ભવો ભવના છે. હવે જેને આત્માનો સંસ્કાર થયો છે એને વૈરાગ્યના સંસ્કાર છે. એને આત્મામાં સુખ છે એટલે કઈ પણ વસ્તુ મળે ન મળે અને હોય તો પોતાની તરત છોડી દે, એને કાંઈ નથી કે ભાઈ સહજ રીતે એ દાન કરે વસ્તુ છોડે તો આપણે એમ થાય એના સંસ્કાર ઘણા ઉચ્ચ છે. એને આત્માનો સંસ્કાર છે. સંકિત એ આત્માનો સંસ્કાર છે અને મિથ્યાત્વ એ જડનો સંસ્કાર છે, પૂતગળ. હવે જેટલા પ્રમાણમાં એનો સંગ થાય છે એ પ્રમાણે દૂષિત થાય છે. તો અહીંયા વિશુદ્ધ ધ્યાન એનાથી આ બધા, જો આપણું જ્ઞાન ઇન્દ્રિય અને મનની મદદથી થયેલું કેવું છે, મતિ જ્ઞાન જરા વધારે મળ્યું તો આ સારું ને આ ખરાબ એમ આપણને ભાવ થયો, પણ એ ભાવ મતિ જ્ઞાનથી થયો છે. એટલે ઘણી વાર આપણે માની છે કે મને ધર્મનું બહુ જાણકારી છે, એ તારી જાણકારી કેવી છે? મતિ જ્ઞાનની છે, તે આ શાસ્ત્રમાં આવ્યું એટલે તું આ જાણે છે. એથી કરીને તારો સંસ્કાર થયો આત્માનો, એથી સમ્યકત્વ થયું? દિલીપભાઈ હા નહીં થયું. એ મતિ જ્ઞાન અને મનોજ્ઞાન હજી મનના વેપાર ઉપર છે. સારું ખરાબ સંકલ્પ વિકલ્પ એ તો અપેક્ષિત છે. હું કોઈને વસ્તુ સારી માનતો, તમે ખરાબ માનતા, હું એને વળી સારી માનતો, આ બધું હજી તો મારું મનનું જ્ઞાન છે, મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાન ઉપરથી આપણે કોઈના ઉપર નિર્ણય લઈ ગયા, બહુ જ્ઞાની છે, પરમ જ્ઞાની. ક્ષયોપશમ એક જ્ઞાન છે, અને ક્ષયોપશમ જ્ઞાનને વિકળ થતા શી વાર એમ શબ્દ પ્રયોગ છે હાથનોજમાં. સુલેખાબેન, પુનિતાબેન એક જ તો વાક્ય લખ્યું છે કે ક્ષયોપશમ જ્ઞાનને વિકળ થતા શી વાર. કાચી મિનિટની અંદર જ્ઞાન ચાલી જાય જો ક્ષયોપશમી કહે તો. અને ક્ષયોપશમી જ્ઞાન ઇન્દ્રિય અને મનની મદદ વડે, ઇન્દ્રિયોની કેળવણી લીધી, મનની કેળવણી લીધી, આ પ્રકારનું વાંચ્યું સાંભળ્યું ભણ્યા, ઘણું ઘણું જ્ઞાન થયું, ઘણું ઘણું જ્ઞાન થયું. કોઈ માણસ ભણે તો જેમ ગણિતનું ભણે એમ કોઈ શાસ્ત્રનું ભણે, કોઈ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જાય, કોઈ બનારસ જઈને શાસ્ત્રનું પંડિતો પાસે ભણે, અને પંડિતો પાસે ભણે જ્ઞાની થઈ ગયો, અને હાર્વર્ડમાં ભણ્યો એ બે અર્થ સરસ બે ને મતિ જ્ઞાન. અને ભાષા ઉપર, ન્યાય ઉપર, શાસ્ત્રો ઉપર, અલંકાર ઉપર એટલો બધો પ્રભુત્વ છે, પંડિત છે, એ જયપુરની ટોડરમલ પાઠશાળામાં ભણ્યો છે. એટલે બોલશે ત્યારે એવું બોલશે ત્યારે આપણને એમ થાય પણ જ્ઞાની નથી. એને એને તમે બીજે મોકલો હોત તો એન્જિનિયર થયો હોત, અને એન્જિનિયર થયો તો એના વિશેનો નિષ્ણાત થયો હોત. આ એના વિશેનો નિષ્ણાત, એનું જ્ઞાન ક્ષયોપશમિક છે. કારણ કે એ જ્ઞાનનો આધાર ઇન્દ્રિય અને મન, આ સાધન છે મતિ જ્ઞાન અને આ શ્રુત જ્ઞાન. એ શ્રુત જ્ઞાનમાંથી જેનું સમ્યકત્વ હોય તો એ શ્રુતમાંથી જેને પ્રાપ્ત થાય છે એનું આત્મજ્ઞાન થાય છે, સમ્યકત્વ પ્રત્યે. અને સમ્યકત્વ પ્રત્યેલો એ કઈ નિશાળમાં નથી ભણ્યો, અનક્ષર છે, કઈ જાણતો નથી, ભણ્યો નથી, અભણ છે, તો પણ પરમ જ્ઞાન. અને એની પૂર્ણતા જયારે થાય છે ત્યારે જેને આત્મા જાણ્યો તેને એ લોકલોકને જાણે છે. સાહેબ પણ આ કઈ ભણ્યો નથી, કેજીમાં નહોતો, એબીસીડી ભણ્યો નથી, એકડા બગડે ભણ્યો નથી, આત્મા જાણ્યો એને સર્વ, આ વિતરાગ નથી. એક કઈ એને ખોટો સંસ્કાર નથી મિથ્યાત્વનો, આત્મા જાણી લીધો છે અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્માની તાકાત કોઈ પણ જ્ઞેય એનાથી અજ્ઞાત રહી શકે નહીં. તો શાસ્ત્રજ્ઞાન ન ભેણો એને કેવળ જ્ઞાન થાય કે ન થાય? અહીંયા આત્મા સંબંધી વાત છે એટલે એની આખી પૂર્વની અનુસંધાન છે. આપણે વર્તમાન પર્યાય ઉપર વિચાર કરીએ છીએ એટલે આ બધા વિકલ્પો થાય. આ પૂર્વના અનુસંધાનમાં એનું એ જન્મ જન્મની ભવિતવ્યતા છે. એટલે જેવું એને આ પ્રકારની સ્થિતિ પ્રત્યે, તો જેમ પેલું માસ્તુસ ઋષ મુનિની વાત કરી, વાલ્મીકીની વાત કરી, આ બધાની ભૂમિકા હતી. એક માત્ર ક્યાંક ને ક્યાંક કોઈ સંસ્કારથી અટવાયા હતા, પણ કોઈ શાસ્ત્ર જ્ઞાન એનો આધાર ન બની શકે. પણ એની આખી જે સમ્યકત્વ, એના મિથ્યાત્વના સંસ્કારો મંદ થતા ગયા અને આત્મજાગૃતિના સંસ્કારો દ્રઢ થયા. તો અહીંયા સૂત્ર સિદ્ધાંત એમ કહે છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એક આત્માને જાણતા તું સર્વ લોકાલોકને જાણીશ, એક પત્ર આવે છે. તું એક જીવ, તું એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને, અને સમસ્ત લોકાલોકને જાણવાનું ફળ પણ એક. અને એ કદાચ ન બને, કદાચ લોકાલોકને જાણી લેતો આત્મા, નવ પૂર્વ ભણ્યો હોય તો પણ તું જીવને ન જાણ એવું બને. 14 પૂર્વમાં એક દેશે ઊણું તારું જ્ઞાન હોય તો નરકના બંધ બાંધવામાં ચાલી જાય. એક પ્રદેશે ઊણો, કયો દેશ? આત્મપ્રદેશ. એનાથી અજ્ઞાત રહી ગયો. તો આ આત્માનું કહે છે કે વિશુદ્ધ ધ્યાન, જ્યારે સત્પુરુષનો યોગ ન હોય, સત્પુરુષનો અભાવ જેવો કાળ વર્તતો હોય 777 પત્રમાં, તે સમયે વિશુદ્ધિ સ્થાનકના ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. જ્ઞાની આપણને પૂરેપૂરા ન મળે એટલે જ આપણે વાત કરીએ છીએ કે આખું નિક્ષેપનું જ્ઞાન છે. જીન પદ, જીન પ્રતિમા, જીન આગમ, આ બધા વિશુદ્ધિ ધ્યાનના સ્થાનકો છે, આ અવલંબનો છે, આ આધાર છે. પંચ પરમેશથી નમસ્કાર, મહામંત્ર, જીન પ્રતિમા, જીન તૈત્ય, જીનાગમ, જ્ઞાની પુરુષોનો વચનામૃતનો યોગ, આ બધા વિશુદ્ધિ સ્થાનકના જબરજસ્ત આલંબનો છે. એના આધાર ઉપર જીવ પોતાની અંતઃકરણની અશુદ્ધતા, નિજ શુદ્ધતા કરતો કરતો પૂર્ણતાને પામી શકે છે. એટલે એનું કહે છે તો એનું ક્ષયોપશમિક જ્ઞાન નિવૃત્ત થાય છે અને ઉજ્જવળ ક્ષયી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતો જીવ પણ આ જ્ઞાન પ્રગટ કરી શકે છે. અને આવી પ્રગટતામાં કેટલું બધું એનું અદ્ભુત સામર્થ્ય છે, આ બુદ્ધિને તર્કમાં બેસતું નથી. કૃપાણુદેવે લખ્યું છે કે તીર્થંકરના સમવસણની અંદર આ નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક શ્રાવિકીઓને સંકેતી કીધા, એને જીવાજીવનું જ્ઞાન એનું હતું. ક્યાં વાત મૂકી? જીવાજીવનું જ્ઞાન નતું. આ પુરુષ સાચા છે એ કહે છે, તેમજ આત્મ સ્વરૂપ છે એવી એમની અચળ શ્રદ્ધા. પુરુષની પ્રતીતિ થઈ, વચનની પ્રતીતિ થઈ, સર્વ શાસ્ત્રો એ પુરુષના વચનમાં સમાઈ ગયા. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધની રચના કરી છે, એની અંદર એક મંત્ર જે પાઠ મૂક્યો છે એની અંદર આવે છે કે ગુરુના શબ્દોમાં સર્વ શાસ્ત્રો આવી ગયા. અને કૃપાળુદેવે કહ્યું કે એક સત્પુરુષના વચનમાં અનંત આગમો આવે છે. આ વાત તર્કનો વિષયથી ક્યારે આપણે પામી ન શકીએ, કેમ કે આ જે વાત છે એ પુરુષની ઓળખાણ થઈ ગઈ છે કે આ જ્ઞાની પુરુષ છે. આનાથી શું અજ્ઞાત હોય? હવે લોકાલોકનું જ્ઞાન હોય એને કયું આગમ એનાથી બહાર હોય? તો આપણે કહીએ કે એ તો શ્વેતાંબર હશે એટલે એને તો કદાચ સ્થાનકવાસીનું આગમ નહીં જાણે, દિગંબરને નહીં ખબર હોય. એમ જ્ઞાની થાય પછી 32, 45 અને 5 નો ભેદ એનામાં કરવાનો છે? નથી. સર્વ આગમ ગુરુની આજ્ઞામાં, એક સત્પુરુષના વચનમાં અનંત આગમ. કેટલી અદભુત મહત્તા છે આત્માની! આ આત્મતત્વ કેટલું મહાન છે! આત્માથી સૌ આ જગતની અંદર એક અદભુત અવાચ્ય એવું વિચારવાનું સ્થાન કૃપાળુદેવે 172માં શરૂઆત કરી મુનિશ્રીને, કે જ્યાં મતિની ગતિ નથી ત્યાં વિચારની ગતિ ક્યાંથી હોય? આપણે વિચારથી વિચારીએ ક્યાંથી હોય? જ્યાં મતિની ગતિ નથી ત્યાં વિચારની ગતિ ક્યાંથી હોય? આ એક અદભુત અને અવાચ્ય શબ્દ લખ્યો છે કે અમે શબ્દથી કહી શકીએ એમ અદભુત અને અવાચ્ય વિચારણાનું સ્થળ છે. છતાં એની વિચારણા કરતો, શબ્દથી નહીં થાય તો ભાવથી કર, ભાવથી કર. એટલું બધું માર્ગની ક્યાંક સૂક્ષ્મતા છે, એટલી જ સરળતા છે. કારણ કે જો આપણે આપણા મતિના વિકલ્પો મૂકી દઈ શકીએ તો સરળતા છે, પણ એ હજી જ્યાં સુધી ઇન્દ્રિય અને મનના જ્ઞાનના આધાર ઉપર ચાલીએ ત્યાં સુધી શક્યતા છે કે આપણને માર્ગની સ્પષ્ટતા ન થાય, અટકી રહી. અને એટલા માટે ઘણી વાર કહ્યું છે અજ્ઞાનીઓને કે કરોડિયાની માફક પોતાની જાળમાં જે ફસાય છે, તો અનંત જ્ઞાની જીવ પોતાના જ્ઞાનમાં જ ફસાયો, એટલે પોતાના આવા ક્ષયોપસમિક જ્ઞાનમાં ફસાયો. અને જ્ઞાનીના શુદ્ધ જ્ઞાનની અંદર સરળતાથી જવું જોઈએ. હું કંઈ જાણતો નથી, આ સ્વચ્છંદ જે છે એ પોતાની જાળ છે, અને જ્ઞાનીએ જે કહ્યું છે એની શ્રદ્ધામાં ચાલે છે અને એ પોતે પાછો પ્રયત્ન કરે છે તો પુરુષાર્થ તો જ્ઞાનનો જ થાય કે અજ્ઞાનનો જ થાય, અને એ પામી જાય છે કે હો પ્રભુ તમે કહો છો તેમ. એટલે ઘણી વાર શાસ્ત્રોમાં કેટલા સાર શબ્દો આવે કે જે ભગવાનના સમાવેશની પરસ્પરમાં બેઠા છે એ એમ કે તમેવ સત્યમ નિશંકમ, હે પ્રભુ આપ જે કહો છો. તો ત્યારે પોતાનો કોઈ જ્ઞાનનો ઉપયોગ કે જાણ પડું કે એની જાણકારી એને વચમાં આવતી, અને આપણે જ્યારે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણે જાણકારી દિવાલ બનીને ઉભી રહી, વાતને આપણા સુધી પહોંચવા દેતા નથી. બુદ્ધિ અટકાવે છે એટલે આપણને હૃદય સંસ્પર્શ, આત્માને સંસ્પર્શ થતો નથી. જ્ઞાનમાં રહેવા છતાં અછૂતા રહી જઈએ છીએ, એવી સ્થિતિ ઘણી વાર બને છે. તો આ જ્ઞાનને ઉજ્જવળ કર્યું એટલે પછી લખ્યું છે કે એ ક્ષાયિત થયું છે. એ કેવું છે? સર્વોત્કૃષ્ટ છે અને વ્યાઘાત વ્યન. વ્યાઘાત એટલે અટકે નહીં, બાધા ન પહોંચે, જેમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ સ્વરૂપમાં બાધા ન, જેમાં ઘાત ન થાય. આ જે છે કર્મો છે એ આત્માના જ્ઞાનને ઘાત કરે છે, માટે ઘાતી કરે છે. એ રીતે એ કીધું છે કે એને કોઈ પછી વ્યાઘાત વિના એક ક્ષાયિક જ્ઞાન, ભૂત ભવિષ્યકાળમાં થઈ ગયેલા છતાં અછતા પ્રગટ અપ્રગટ તમામ પદાર્થોને એકી સાથે આવો મહિમા એને મોકલી. હવે આપણે તર્કથી તો વાત આપણે અટકી જઈએ કે આ બધું કેવી રીતે, તો કે છે કે જો ન જાણે એકી સાથે ન જાણે તો શું ક્રમશ જ જાણે? તો એક પદાર્થ ને જાણવા માટે કેટલો કાળ જોશે? પદાર્થ ના પર્યાય અનંત, તારું અનંત, બે હરકા કેવી જાણશો? પદાર્થ ને જાણવા માટે એની અનંતતા જાણવી છે, તમારી અનંતતા છે, કયા કરો બે ની અનંતતા? આ જ્ઞાન ની સામર્થ કેવળ જ્ઞાન નું, આ જે અર્થ છે એ અર્થ ને ગ્રાસ્પિંગ કરવા કરો છો, પકડવા કરો, એકી સાથે જાણે. અને આચાર્ય શ્રી તો તર્ક થી સમજાવે છે, એક યુક્તિ આપે કે જો ન જાણે તો શું થાય. આપણે માની લઈએ કે એકી સાથે ન જાણે તો શું થાય, તો કે શું અનુક્રમે જાણે? તો કે પદાર્થની પર્યાય કેટલી? તો પછી આ અનુક્રમે જાણે તો આને કેટલો કાઢે? તો કેવડીને એક પદાર્થ ને જાણતા અનંત કાઢજે? એટલી સરસ વાત. જ્ઞાનીઓ કોઈ વાત એવી હોય કે જે ન પકડાય એને યુક્તિ આપે. એટલે આપણને હેમચંદ્રાચાર્યજીએ કહ્યું ને કે હરિભદ્રપુરી કે યુક્તિ મદ વચનમ યસ્ય તસ્ય કાર્ય અનુગ્રહ નમે રાગ નમે પક્ષપાતો વીરો, મને વીર ભગવાન તરફ પક્ષપાત, ન દ્વેષ કપિલાદિષુ, કપિલ ને આ બધા મુનિઓ જે સાંખ્ય મતના છે એના ઉપર મને દ્વેષ નથી, પણ યુક્તિ મદ વચન યસ્ય તસ્ય કાર્ય અનુગ્રહ, જેનું વચન પ્રમાણ છે યુક્તિ, આ યુક્તિ આપી કે એકી સાથે ન જાણે. તો ભાઈ વિચાર કરો કે પદાર્થ ને જો એકી સાથે ન જાણે અને ક્રમે સે જાણે તો પદાર્થ ની પર્યાય કેટલી? અનંત. તો હવે આ અનંત કાળે જાણે, અને અનંત કાળ જેને જાણવામાં જાય એ કેવળ જ્ઞાન નું સ્વરૂપ છે. એટલે એટલી બધી સરસ રીતે વાતને બેસાડી, યુક્તિથી આ વાત બેસી જાય, પછી યુક્તિથી વાત જો બેસી જાય તો અનુભૂતિ પર લેવી. હવે તું અનુભૂતિ પર લે, પોતે સાધના કરે ત્યારે સાધનાનો આધાર આ જ્ઞાન છે, અને જ્ઞાનના આધાર ઉપર સાધના કરે છે એટલે એનો ટ્રેક બરોબર સાચો છે. એ જેવી અનુભૂતિમાં આવશે તો જેવું ભગવાને જોયું એવું જ પોતે જોઈ શકશે, કારણ કે જે જ્ઞાન ગુણ સિદ્ધના આત્માનો છે એવો જ જ્ઞાન ગુણ પોતાના આત્માનો છે. આ આખી યુક્તિથી વાત અનુભૂતિ ઉપર લઈ જાવ, એટલે આગમ એટલે આપતો પુરુષના વચન, એને યુક્તિથી સમજવા અને એને અનુભૂતિથી પ્રમાણિત કરવા. આમાં કઈ વિશેષ
નાણાવરણ કરવો બંધાય ટાળવાની કોઈ ઉપાય બતાવી ન બંધાય એના માટે કેવું આપણા વ્યવહાર એના દ્રષ્ટિ પૂછું છું. આપણો તો દૈનિક વ્યવહાર ચાલે જ છે અને જ્ઞાનાવરણ બાંધવું નથી એવો નિર્ણય, શું સાવધાની કરવી?
જ્ઞાન જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આરાધના કરવી પડે. જ્ઞાની પ્રત્યેનું બહુમાન, જ્ઞાનના સાધનો એટલે શ્રુત વગેરે જે કંઈ છે, અક્ષર વગેરે છે, ભાષા છે, જ્ઞાનના સાધન છે, એની ઉપાસના કરવી પડે. એટલે આપણને એક આવે છે શ્રુત દેવ, શ્રુત દેવતા અને શ્રુત દેવી, એની ઉપાસના પણ આવે છે જૈન ધર્મમાં.
શુદ્ધ પાચક હોય છે ને
જ્ઞાન પાચક, અને એમાં શ્રુત પંચમી હોય છે, જ્ઞાન પાચમ કહીએ છીએ, પણ શ્રુત દેવીના કૌશલ પણ પ્રતિક્રમણમાં આવે છે. એટલે શ્રુત દેવીની ઉપાસના દ્વારા એટલે જ્ઞાનના સાધનો,
એટલે સરસ્વતી,
સરસ્વતી દેવી, જ્ઞાનની દેવી, કેમ કે જ્ઞાન છે એ અરૂપી છે, અવાચ્ય છે, અને એ જ્ઞાનનું પ્રગટ સ્વરૂપ છે એ ભાષા છે, છે જળ પણ ભાષા છે, અને એની દેવી તરીકે આ સરસ્વતી દેવીને મૂકી છે. જેમ લક્ષ્મી છે એ માધ્યમ છે, વ્યવહારનું માધ્યમ છે, તો એનું માધ્યમ છે એને માટે એની પ્રતીક તરીકે લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, આ બધી આપણા અધ્યાત્મ દર્શનની અંદર એકબીજાના અનુસંધાનથી જગતના જીવો પરસ્પર સહાયભૂત છે. પરસ્પરોપગ્રહો જીવાના, જગતના જીવો એકબીજાને ઉપકાર કરે છે અને ઉપકાર કરે છે અને ઉપકાર ગ્રહણ પણ કરે છે, ઉપકાર આપે છે પણ ખરા અને ઉપકાર લે છે. હવે આ જગતના જીવોની અંદર આ કાળની અપેક્ષા એક સમજવા જેવી વાત છે કે કાળ જેટલો શુદ્ધ હતો ત્યાં સુધી આ ચાર ગતિના જીવોમાં દેવગતિ ને મનુષ્ય ગતિ નજીક હતા. દેવગતિ અને તો મનુષ્ય ગતિની અંદર કેટલાય જીવોને દેવોનું સાનિધ્ય હતું, સાનિધ્ય હતું ભૌતિક રીતે નહીં ભાવાત્મક રીતે એનું સાનિધ્ય. એ કોઈ સાધના કરે ભક્તિ કરે એને દેવોની સહાયતા, કેમકે એવા પવિત્ર જીવો રૂડા હતા કે દેવતાઓ આ જ ઝંખે છે એને આ માધ્યમ મળે. કોઈ એવો સાધુ સંયમી તપ કરે તો એની અનુમોદના કરવા દેવો આવે, એના કષ્ટનું નિવારણ કરવા પણ દેવો આવે, અને કોઈ એવા પ્રતિષ્ઠા પુણ્ય પ્રસંગો થાય કે ભક્તિ ના થાય તો ભક્તિમાં સહભાગી થવા પણ દેવો પોતાની હાજરી, એની પાસે તો લબ્ધિ છે, વૈક્રય શરીર છે એટલે ગમે ત્યાં જઈ શકે છે, આ એની વિશેષતા છે. તો એવા દેવોનું મનુષ્યમાં અધિકાધિક લોકો સાથે, ખાસ કરીને ધાર્મિક પ્રકારના લોકો સાથે દેવોનું સાનિધ્ય બહુ સુગમ હતું. એટલે કાળ એવો સરસ હતો. હવે જીવ ધીરે ધીરે મનુષ્યના મન કપટી થવા માંડ્યા, સ્વાર્થી થવા માંડ્યા, સંકીર્ણ થવા માંડ્યા, કસાઈ થવા માંડ્યા, દેવો એનાથી દૂર ભાઈ ગયા.
આમાં છે ચોથા આરામાં જ્ઞાની હતા તો દેવો પધારતા, હવે શું જ્ઞાની નો વિરોધ થઈ ગયો એટલે દેવો
શુદ્ધ વાળા, શુદ્ધ અંતકરણ વાળા, શુદ્ધ ચિત્ત વાળા,
એટલે
દેવો આવતા નથી, એને કોઈ એટ્રેક્શન નથી. ત્યાંનું મોહ છોડીને આવે, ત્યાંનું આખો વૈભવ છોડીને આવે, આના સંયમની માનતા જોઈને હવે નથી આવતા. તો હવે આપણે દેવગતિના જીવો સાથેનું સાનિધ્ય ભાઈબંધી ઓછી થઈ ગઈ અને કોની વધી,
નરકપતિ વધી ગઈ,
તિર્યક વધી ગયા. એટલું બધું ચિત્તની નિર્મળતા અને એવું મુમુક્ષુનું જેને કહીને હૃદય, એ મુમુક્ષુનું હૃદય છે, એ હું કંઈ જાણતો સ્વચ્છંદ રહી, આપણને મોટું નડે છે સ્વચ્છંદ. આપણો મત આપણી માન્યતા ખસતી નથી, દુનિયામાં બધી જ વસ્તુ શક્ય છે, જે કંઈ પરિવર્તન કરાવવું એ શક્ય છે, પણ કોઈ માણસના મતની માન્યતાનું પરિવર્તન કરાવવું તાકાત નથી. ઊંધો પડે ને તો એની માન્યતાનું પરિવર્તન નથી, એ આપણું સાંભળે હાયા કરે અને મનમાં એ જ મને કે આ ખોટો જ હું હાચો છું, હજી એને ખબર નથી પડતી. હવે આને આનું તો માફ નથી, આનું કોઈ બેરો મીટર
નથી
મનકી, એટલે સુધીનું છે. તો હવે અત્યારે જુઓ તિર્યંત જીવો સાથેનું કેટલું બધું આપણું સામિપ્ય છે,
એ વધતો જાય.
જેમ જેમ લોકો શિક્ષિત અને આગળ વધતા છે એને સંઘ કોનો વધારે છે, બધા પાલતુ બધા પક્ષીઓ પ્રાણીઓ બધા એનો સંઘ થઈ ગયો છે, એટલો બધો વધી ગયો છે.
પુત્ર
વધારે વાલા
વફાદાર,
તો આવું આખું કાળનું પરિવર્તન જુઓ કે સત સાથેનો આપણો સમાગમ તૂટતો જાય છે, સતના સાધનો દુર્લભ થતા જાય છે, સતની શ્રદ્ધા નબળી પડતી જાય છે, અને આવું અસત એ વફાદારી એટલે તારા ઘરની રક્ષા કરે છે, એ તારા ભાવની રક્ષા નથી કરતો કૂતરો, તારા ધનની રક્ષા કરે છે. અને તારા લોભ કસાય, તારી માયા કસાય, એમાં તને મદદરૂપ થાય. પછી એને ગમે તેવા શણગાર ચડાવી દેવા હોય તો ચડાવી દઈએ. પણ વાત આખરી આવીને ઉભી રહે છે કે સ્વાર્થ, સ્વચ્છંદ, નિજ મત અને નિજ અજ્ઞાન એને પોષક હોય એ બધા વાલા. એની સાથે જો બીજી વાત કરે તો સાંભળી લે, જાજો મતલબ. એટલે મહાજનની વાત સાચી પણ મારી ખીલી કોઈ કાઢે ન ખાય, મરે ત્યાં સુધી ન ખાય. પાછા કે સાહેબ ધર્મ સંભળાવો, જિંદગી ભર તું ધર્મ સાંભળીને તે તારી ખીલી છે એવી, મળતી વખતે તું ધર્મ સાંભળીને ખીલી છે એવા. કૃપાળુ દેવી કીધું, જીવનભર જેને સમાધિનો અનુભવ નથી, પ્રયત્ન નથી, સાધના નથી, એનું સમાધિ મરણ થાય ખરું? એ કેવી રીતે પોતાની જાતને સંસારમાંથી પાછી ખેંચે? મળતી વખતે જે જીવતા નથી ખેંચી શકો, સમજદારીથી નથી ખેંચ્યો, સત્સંગના સહારે નથી ખેંચી શકો, બધી ઇન્દ્રિયો સાબુત છે ત્યારે નથી ખેંચી શકો, અને મરવા પડ્યો છે ત્યારે સમજશે કે મને ધર્મ સંભળાવો એટલે વાત પૂરી થઈ જાય. અને શું આ ધર્મવાળાની તો મુશ્કેલીનો પાર નહીં, જરાક કોક મામર બીમારી વધી તરત ફોન આવે, સાહેબ જલ્દી આવો ને સંભળાવો, પણ તું સંભળાવ ને. આ તો હવે અમે ગધેડી પકડી છે, આપ આવો જલ્દી સંભળાવો, જલ્દી સંભળાવો. બસ હવે એવું છેલ્લી છે, ડોક્ટરે કીધું છે, હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા છે, પણ ત્યાં સુધી તો તે અમને યાદ ન કર્યા. શું કરે પણ હવે પણ એનું કારણ છે કે એટલી સમજણ તો આવી હોય કે મારાથી બીજું કંઈ કહી શકે એમ. અને અહીંયા બધું સમાધાન ખોટું લૌકિક છે, પારમાર્થિક નથી. પારમાર્થિક હોય તો ખબર પડે, એવો જીવ હોય એ પણ ઈચ્છા કરે કે જરા એ જો ક્યાંય મળતા હોય તો બોલાવો ને કોઈ સાધુ ને. ઉદો મંત્રી યુદ્ધના મેદાનની અંદર છે અને ઘવાઈ ગયો છે શસ્ત્રોથી, અને ત્યારે કહે છે કે શું સેનાપતિ તમે, તો કે એક જ ઈચ્છા છે, હવે તો જીવ જાય છે, આ યુદ્ધનું શું થાય છે, રાજ બચશે કે નહીં, જેની નોકરી કરી છે રાજાનું છે નહીં. એ કહે છે કે મારા આત્માને માટે અત્યારે મને કોઈ સાધુનું દર્શન થાય તો મારે કરવું છે. કથા તો ત્યાં સુધી આગળ ચાલી જાય છે કે ઓલા વેશધારી ભવાયો બહુરૂપી એને પકડી લીધો કે ભાઈ ઉદા મંત્રી મરવા પડ્યો છે અને અમે બીજું કંઈ કરી શકે એમ નથી, અહીંયા સાધુનો જોગ તો કંઈ પચા હો માઈ સુધી થાય એમ નથી, અને આને શું કરવું હવે? આ કે છે, આ તો મંત્રી સ્વર છે, મારા સેનાપતિ. ઉદા મંત્રી એવો ધર્મ જીવ હતો પણ સેનાપતિ તરીકે લડતો હતો, પણ એ કંઈ કસાયોથી નહોતો લડતો. અને ત્યાં બહુરૂપીને કહ્યું તો કે ભાઈ તમારા જૈન સાધુ કેવા હોય, તો જૈન સાધુનું એને વર્ણન કરીને ઓલાએ વેશ આબે હુંગ લીધો, આબે રૂપ લઈને નવકાર મંત્ર શીખી લીધો અને આવીને ઉદા મંત્રી સામે ઉભો રહ્યો અને એને તરત જ ત્યાં ધર્મલાભ કહીને મંત્ર સંભળાવ્યો. ઉદાની પ્રસન્નતા, ઉદાનું હાસ્ય, ઉદાનું મરણ તેજસ્વી જોઈને પરિણામ શું એવું, બહુરૂપી ડોલાએ કીધું કે લે આ પૈસા લાખ રૂપિયા, હવે હું ડોલો આ વેશ ન ઉતરે. શું કથાનો પોતે શું મહિમા છે! અરે ખોટે માં એ તું જ પ્રભુની પૂજા કરીશ ને, તો આ વાત એવી છે કે એવી પોતાની પરિણતિ જે છે એ બહુ મહત્વની, અને આ સત્સંગ નિત્ય સાધના એ વિના ન થાય. આપણે વાત કરી આ અનાદિના સંસ્કાર ટાળવાના છે, અને અનાદિના સંસ્કાર ટાળવામાં આપણે એમ બહુ સહજ સહજ કે મેં આટલું વાંચી લીધું, હવે કયું પુસ્તક વાંચી લો, આ કરી લો, તે કરી લે, બધું કર, સાધના કર, સ્વરૂપની તત્વની સમજ કેળવ. આ માત્ર ઉપર છેલ્લી સમજથી તારું કામ નહીં થાય, મોપટ પાઠ કરી શાસ્ત્રોના અને ગાથાના, એનાથી તારું પરિણામ તને સુધરશે નહીં. એટલે અહીંયા એ વાત મૂકી કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર. તારું અજ્ઞાન છે, તારું જે મિથ્યાત્વ છે એ તારી સમજણ વિના ટળશે નહીં, અને સમજણ સુવિચારણાથી થશે, અને સુવિચારણા સત્પુરુષના વચનના આધારથી થશે. એટલે જ્ઞાનાવરણીય કર્મને જેને ટાળવા છે, નિર્મળ કરવા છે, ક્ષય કરવો છે, મંદ કરવા છે, હળવા કરવા છે, એને શ્રુત ની ઉપાધિ ના કરે. અને
મુશ્કેલી ઉભી થાય છે, જે જગ્યાએ અજીવ આ વાત સાંભળે છે ત્યાં પછી શ્રુત એટલે પાછા પોતાના માનેલા પોતાના સંપ્રદાયના પોતાના ધર્મના એ પાછું આગળ બંધાય. એટલે અન્યના જ્યાં ક્યાંય ગ્રંથ આવે ત્યાં પછી એની વિરાજના કરતા રોકાતો નથી.
તો એ તો કેમ કે છે તો અવડે માર્ગે ચડી ગયું.
આ મુશ્કેલી
755 ની અંદર કૃપાળુ દેવે એક સરસ વાત નથી છે. રેફરન્સ આજે મધુભાઈ પ્રશ્ન કર્યો છે એટલે નથી. એમાં પાના નંબર 577 ઉપર એક મૂક્યું છે. સમ્યક દર્શન ની પ્રાપ્તિ થી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવ ને પામે છે, નીચેથી બીજો પ્રકાર છે. સમ્યક દર્શન નો પરમ ઉપકાર છે તેમ સમ્યક દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્ર ને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યક જ્ઞાન ના બળ ની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિ નો ઉપાય, સમ્યક જ્ઞાન પ્રાપ્તિ નો ઉપાય એટલે જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થાય અને ખરેખર આપણું જ્ઞાન જે છે એ પ્રકાશિત થાય એનો ઉપાય વિતરાગ શ્રુત અને તે શ્રુત તત્વોપદેષ્ટા મહાત્મા છે. વિતરાગ શ્રુત અને તે શ્રુત તત્વ, શ્રુતમાં રહેલું તત્વ શબ્દની એના ઉપદેષ્ટા એટલે આ જ્ઞાની પુરુષ જેને કહીએ, સત્પુરુષ જેને કહીએ એ મહાત્મા છે. વિતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલ અસંગ અને પરમ કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠોર છે. મહત ભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. અને પછી કહ્યું કે આ બધા પુરુષોએ એટલા જ માટે આ બધા શાસ્ત્રોની રચના કરી છે. કારણ શું? કે એક તો જીવને મહાત્માનો યોગ ન થાય, યોગ થાય તો તે યોગ નિત્ય ન રહે. નિત્ય યોગમાં પોતે જઈને અહીંયા રહેવાનું કરે તો પણ નિરંતર ન રહે, નિરંતર ન રહે. મહાત્મા એના પોતામાં હોય ને કે આપણામાં હોય?
એનામાં હોય.
બસ આ સમજ આવવી જોઈએ. આજે આ આંધળું આવેલું છે ને, બસ હું સત્પુર હું આશ્રમ મારા, તું આશ્રમ મરે એટલે આશ્રમ મળે પેલા તારામાં છે કે નહીં? અને એ જો તારામાં હોય તો એ તો ગયો, તો એને તે રહેવા શું કેમ ગયો? બહુ મુશ્કેલી છે લૌકિક વાત અને આ વાતને સમજવી, બહુ ઘણો જ ફેર છે. તે પુરુષોના વચનો આગમ સ્વરૂપ છે. વારંવાર પોતાથી વચન યોગની પ્રવૃત્તિ ન થાય એ કઈ ગુરુ છે લાખોથી બોલ્યા કરે? આ કઈ ટેપ રેકોર્ડર છે, શરૂ કરી દીધું એટલે આવેલું નોન સ્ટોપ અને MP3 તારે સાંભળવું તો સાંભળ, નો સાંભળ નો કરે, પણ એ તો ગાઈડ જ કરે. જ્ઞાની પુરુષોનો વચન યોગ, તો કે વચન યોગની પ્રવૃત્તિ પોતાથી વારંવાર ન થાય અને નિરંતર સમાગમનો યોગ પણ ન બને અને વચનનું શ્રવણ તાદૃશ સ્મરણમાં ન રહીએ, માનો કે જેટલું થયું છે એટલું તો કે પણ ઓલો સાંભળનારને પાછું એનું સ્મરણ ન રહીએ, અને કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે. કેટલાક ભાવો તત્વના એવા છે કે એને જાણવા માટે એને વારંવાર પુનઃવિચાર, મનન ચિંતન, મનન ચિંતન, મનન ચિંતન કરવું પડે. હવે સ્મૃતિનો યોગ નબળો હોય તો મનન ચિંતન શેનું કરે? તેથી અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે એ જે બોધ મળ્યો છે એની શું કરવું જોઈએ? અનુપ્રેક્ષા, તો એ મારું જ્ઞાન થાય. અનુપ્રેક્ષા હું ન કરું, એનું મનન ચિંતન ન કરું, એનું નિધિધ્યાસન ન કરું, માત્ર સાંભળી જાઉં, તો કે એનું અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાના છે. વિતરાગ સ્રોત, વિતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. પ્રશ્ન એ છે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કેવી રીતે થાય? તો અનંત જ્ઞાનીઓએ જેને પોતાનો કર્મ ક્ષય કરીને વિતરાગ તત્વને સાધ્ય કર્યું છે, એણે પોતાના ક્વચિત વચનયોગથી એ શાસ્ત્રોમાં એ વાત મૂકી છે. અને એના સહારે, સત્શાસ્ત્રના સહારે જીવ પોતાની યોગ્યતા પહેલા ધારણ કરે, એટલે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર. કાં તો એવો યોગ હોવો જોઈએ, એવા યોગમાં પણ મર્યાદા કીધી છે કે તને યોગ એવો નિત્ય ન રહે, નિરંતર પણ ન. તો તારે નિરંતર સત્શાસ્ત્રનો યોગ જ તને ઉપકારી થાય. અને જીન બિંબ અને જીન આગમ કડી કાળની અંદર જગતના જીવોને આધાર બે છે. જીન બિંબ, જીન પ્રતિમા, જીન સારથી એ જીનનું જ સ્વરૂપ છે, અને જીન એ નિજ સ્વરૂપથી જુદું. જીન પદ નિજ પદ એક ભેદભાવ. આ જ બધા શાસ્ત્રોને કેવું છે કે આ શાસ્ત્રોથી તું જીનનું સ્વરૂપ સમજ, અમે તો જીનનું સમજાવી શકીએ, તારું નિજનું કોણ સમજાવે? પણ તમે કહીએ છીએ કે જીનનું સમજીશ તો નિજ સમજાય છે. સદગુરુના ઉપદેશ વર સમજાય ન જીનરૂપ, જીનરૂપ નહીં સમજાય, નિજરૂપ ને નથી કીધું. અને સમજ્યા વણ ઉપકાર શો સમજીએ, જીન સ્વરૂપનું થાય. તારું જે નિજ સ્વરૂપ છે, જે અત્યારે અજ્ઞાનથી આવૃત છે, એ નિજ સ્વરૂપ થઈ જશે. તો આધાર છે જ સત્શ્રુત, સત્શાસ્ત્ર. અને આવો મહાત્માનું મુદ્રા, કૃપાળુ દેવીનો શબ્દ મૂકો છે મુદ્રા. આપણે શબ્દ ચીલા ચલી છે એ પ્રતિમા. આ પ્રતિમાની સિદ્ધિ, મુદ્રાની સિદ્ધિ આમ મોટું આલંબન છે. એ આલંબન છોડીને અમારે કાંઈ જરૂર નથી, અમને ગુરુ મળી ગયા છે. નહીં થાય કાંઈ તો સમજતો નથી કે ગુરુનો વચન યોગ વારંવાર ન થાય, ગુરુનો યોગ નિત્ય ન રહે, ગુરુનો યોગ પણ નિરંતર. અને હજી તો આગળ લખ્યું નથી, પણ એવો ગુરુ મળે અને એને ગુરુને કોઈ એવો અજ્ઞાનનો ઉદય આવ્યો તો એને એવું થાય. જ્યાં સુધી વ્યક્તિ છે ત્યાં સુધી વ્યક્તિના જીવનમાં અંત સુધી મુક્ત નથી થયો ત્યાં સુધી, સર્વ કર્મથી મુક્ત થયો નથી ત્યાં સુધી, કયું કર્મ એને અંતરાયમાં આવીને ઉભું રહેશે, એના અવ્યાબાદ સ્વરૂપને ઘાત કરશે, એની જાણ આપણને છે? 10 વર્ષ પહેલા વૈરાગ્યની તાકાત જે દેખાતી હતી, એ વૈરાગ્ય આજે ઝાંખો કૃપાળુ દેવ લખ્યું છે કે ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય. સાધનમાં ચડી ગયો, સગવડમાં ચડી ગયો, અનુકૂળતામાં ચડી ગયો, એની ત્યાગ તપસ્યા તિતિક્ષા ક્યાંય ખોવાઈ ગઈ. કારણ કે એ દેહધારી જીવંત છે, હજુ એ સર્વજ્ઞ પૂર્ણ થયો નથી. ત્યાં સુધી એની અવસ્થા જેમ ઉપર ચડે છે એમ નીચે પણ 11માંથી નીચે આવી શકે કે નહીં? શક્યતા છે. અને અહીંયા આવવામાં શક્યતામાં બીજું કઈ નથી, એને વ્યવહાર કુટુંબ સંસાર એવું કઈ નથી કરવું, માત્ર આત્મિક લબ્ધિ જે પ્રાપ્ત થઈ છે એના સુખમાં પણ એનો રસ વધી ગયો. રસ ગારવ, ચાતા ગારવ, આ 11માં ગુણસ્થાનક પર જીવને એક નબળી પળ ઉદયને કારણે આવી અને એમાંય મોહાઈ ગયો. આવે કે નહીં? પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી. આ અપૂર્ણતામાં એટલે અહીંયા શબ્દ મૂક્યો છે કે એને કેવું જ્ઞાન કીધું છે, સર્વ વ્યાઘાત. આ વ્યાઘાત વિનાનું ક્ષાયિક, હજુ ક્ષાયિક નથી ગુરુને જ્ઞાન, ક્ષયોપસમિક છે. અને ક્ષયોપસમ જ્ઞાનને વિકર થતા માટે કહ્યું કે ગુરુ પણ ક્ષાયિક જ હોય, એટલે 13મા ગુણ સ્થાનકે રહેલા એ જ ઉપદેશક અને માર્ગ પ્રકાશક છે. બાકી તો માર્ગનો ઉપદેશ આપે એ ઓલું સમજાવે એટલા માટે, અને એમાં બાધારૂપ ત્યાં એ પ્રકારની સમજ આપી છે, બહુ સ્પષ્ટ આપી છે. અને સદગુરુમાં પણ ત્યાગી તો હોવો જ જોઈએ, સર્વસંગ પરિત્યાગી તો હોવો જ જોઈએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. ખૂબ સમજો, કૃપાળુ દેવના નામે ગમે તે પ્રકારની પ્રવૃત્તિ ચાલે અને ગમે તે પ્રકારનો વ્યવહાર ચાલે અને ગમે તે પ્રકારની આપણી શ્રદ્ધાઓ ચાલે, આપણને કાંઈ એમાં ઉપકારી ન થાય. આપણી બુદ્ધિને સંતોષ સંતોષ મળે, બરો અમે આમ કરી છે, અમે આમ કરી, અમને આમ મળ્યું, ચાલે, કરતું જે કરવું હોય એમાં ક્યાં કોઈને. દરેકનું ભાગ્ય તો પોતાની સાથે છે. અને અહીંયા ક્યાં બધા તીર્થંકરો બેઠા છીએ કે હવના કલ્યાણનો ઠેકો લીધો છે, એ પાછા પડી ગયા, સર્વજ્ઞ થયા ત્યારે. જે થવું હોય તે કૃપાળુ દેવે પણ લખી નાખી, 708 પત્રની અંદર લખ્યું છે કે ભાઈ કદાચ સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે અને હા કલ્યાણ થવાનું હોય તો થાય, નહીં તો જેવું. જો એ પુરુષો પણ અહીંયા પહોંચી ગયા છે તો આપણે સમજવું કે ના ના, એ તો મારું કલ્યાણ કરીને પછી જ જશે એમ, એનો દીવ ઈટો છે. ભગવાન બોલતા ચાલો વિશેષ અવસર. હવે આપણે આત્માનું સ્વરૂપ એ વિચારથી આગળ વધશું.
આવતીકાલે સાચી છો, હર્ષદભાઈને ત્યાં ભક્તિ છે.